દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 20/4/87 સમયસાર 294 ગાથા ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 193.
મોક્ષ અધિકાર, મોક્ષ એ પર્યાય છે, પરિપૂર્ણ, અને એ બંધના અભાવપૂર્વક થાય છે. જેમ મોક્ષના પરિણામ બંધના અભાવપૂર્વક થાય છે, એમ સમ્યક દર્શનના પરિણામ પણ આશ્રવના બંધના અભાવપૂર્વક થાય છે. તો અહીંયા પ્રથમમાં પ્રથમ મિથ્યા દ્રષ્ટિને ભેદજ્ઞાન થાય છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, અને પછી ક્રમે કરીને ચારિત્ર પ્રગટ થતાં આગળ મોક્ષની પ્રક્રિયા બતાવશે. અહીંયા તો પેલા આત્માને રાગ બે જુદા પાડવાની પ્રક્રિયા બતાવે છે. એ જુદા શા વડે પાડી શકાય કે પ્રજ્ઞા વડે, એ પણ એનો વ્યવહાર એ કેવો કરવામાં આવ્યો છે કે આત્મા રાગી છે, દેશી છે, મિથ્યા દ્રષ્ટિ છે, સંસારમાં છે ત્યાં સુધી જીવ અશુદ્ધ છે, સંસારમાં છે ત્યાં સુધી જીવ દુઃખી છે, એમ એકપણાનો વ્યવહાર કરવામાં આવે છે. એવી સ્થિતિમાં એ આત્મા રાગથી વિન કેવી રીતે અનુભવી શકાય? તો કે ભેદ જ્ઞાન વડે અનુભવી શકાય છે એમ અમે જાણીએ છીએ, અને એ પ્રક્રિયા તને કહીએ છીએ, સાંભળ. એમ કે બે વસ્તુ એક હોય તો જુદી ન પાડી શકાય, પણ બે એક નથી, આત્માને રાગ બે ભિન્ન ભિન્ન છે, એક નથી. એના કારણો તને આપું છું કે આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને રાગનું લક્ષણ અચેતન જળ છે. એ લક્ષણ દ્વારા બે પદાર્થ ભિન્ન છે એમ જીવને ખ્યાલમાં આવી શકે છે. દૂધ અને પાણી ભલે મળેલા હોય પણ બેના લક્ષણ ભિન્ન ભિન્ન છે. દૂધ મીઠું છે, પાણી ફીકું છે. દૂધ ચીકણું છે અને પાણી લુખાશવાળું છે, એમ અનેક પ્રકારના લક્ષણ દ્વારા બે પદાર્થની ભિન્નતા થઈ શકે છે. તો કહે છે કે આત્માનું સ્વલક્ષણ, પોતાનું નિજ લક્ષણ, ચૈતન્ય એટલે જાણવું, 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 જેનામાં જાણવું હોય ને જાણવું થાય તેને આત્મા કહેવામાં આવે છે. જાણવું હોય એટલે અનાદિ અનંત જાણન શક્તિ જેનામાં હોય, અને પછી જાણવાની ક્રિયા થયા જ કરે. ત્રણેય કાળ સમ્યક દર્શન થાય ત્યારે જાણવાની ક્રિયા થાય છે, અને સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી રાગની ક્રિયા થાય છે એમ નથી. અનાદિ અનંત જેનામાં જાણવું લક્ષણ હોય તેને આત્મા કહીએ છીએ, અને એ જાણવું લક્ષણ દ્રવ્ય ગુણ અને પર્યાયમાં વ્યાપે છે, ફેલાય છે, પસરે છે. એકલા આત્માના દ્રવ્યમાં જાણવાની શક્તિ છે અને પર્યાયમાં રાગ પ્રગટ થાય છે એમ નથી. શું કહ્યું? કે અજ્ઞાની જીવ છે એને શક્તિમાં તો જ્ઞાયક ભાવ છે, જાણન શક્તિ, પણ તેની પર્યાયમાં રાગ થાય છે કે ના તારી ભૂલ થાય છે. પર્યાય રાગની થાય છે, એ પર્યાય જીવની નથી, જીવમાં થતી નથી. એ જીવના દ્રવ્ય ગુણ અને પર્યાયથી એ રાગના પરિણામ ભિન્ન છે. મિથ્યાત્વના પરિણામ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયથી મિથ્યાત્વના પરિણામ ભિન્ન છે. કે પણ તો પછી જો મિથ્યાત્વનો પર્યાય આત્મામાં થતો નથી તો જીવની કોઈ પર્યાય હોવી જોઈએ કે હા જ્ઞાન પર્યાય જીવની થાય છે, અને દ્રવ્ય ગુણ અને પર્યાય આખું સત પ્રગટ થાય છે, એમાં કઈ મિથ્યાત્વ હોય તો જીવ તત્વની સ્થિતિ થાય છે એમ છે નહીં. રાગાદિ ન હોય ત્યારે આત્મલાભ તો છે, ચિત્ત ભગવાનને રાગ નથી, છતાં આત્મલાભ તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાય તો ન્યાય છે એમ. તારી પાસે દ્રવ્ય ગુણ અને પર્યાય છે, તને એમ થયું છે કે દ્રવ્ય છે તે જ્ઞાયક રૂપે છે અને પર્યાય રૂપે છે, મિથ્યાત્વ રૂપે છે. સંસારમાં તો મિથ્યાત્વ હોય ને, જ્ઞાન તો ન હોય કે તારી ભૂલ થાય છે, તું કેની પાસેથી સાંભળ્યું, કેની પાસેથી શીખો? તને શીખડાવનાર અજ્ઞાની હતા કે દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં જ્ઞાન, એને અમે આત્મદ્રવ્ય કહીએ છીએ. આ સમ્ય જ્ઞાન પ્રગટ થાય તો આત્મા છે એમ નહીં, જ્ઞાન પ્રગટ થાય છે ને થાય છે, છે ને થાય છે, છે ને થાય છે, એને અમે આત્મા કહીએ છીએ. અને એવો આત્મા તારી પાસે છે, એ ચૈતન્ય લક્ષણ અમે તને કહ્યું. હવે બંધનું લક્ષણ સાંભળ, જે રાગાદી બંધનું લક્ષણ રાગાદી છે એની વાત સાંભળ. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે, ત્યાં સુધી વાત કરી કે આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે, આત્મા મિથ્યાત્વ રૂપે પરિણમતો જ નથી એમ કે છે. મિથ્યાત્વ રૂપે પરિણામ એ બીજું તત્વ છે, જીવ તત્વ નથી. જેમ આત્મા શરીર રૂપે થતો નથી, જેમ આત્મા કર્મ રૂપે થતો નથી, એમ આત્મા ભાવકર્મ રૂપે થતો જ નથી. ભાવકર્મનો ભલે સંયોગ હો, દ્રવ્યકર્મનો ભલે સંયોગ હો, લોકકર્મનો ભલે સંયોગ હો, પણ આત્માનું જે અસ્તિત્વ છે એ પોતાના દ્રવ્યનું પર્યાયથી છે, પોતાના દ્રવ્યથી અસ્તિત્વ છે અને રાગથી પણ અસ્તિત્વ છે એમ નથી. રાગની એને જરૂર જ નથી એના અસ્તિત્વ માટે, કેમ કે જૂનું તત્વ છે. શરીર હોય તો જીવ છે એમ નથી, જો શરીર હોય તો જીવ છે તો સિદ્ધ ભગવાનને શરીર નથી તો જીવની સિદ્ધિ નહીં થાય. ના, શરીર નથી છતાં જે આ જીવ છે એ બરાબર છે, પછી કે આઠ કર્મ નથી છતાં સિદ્ધિ એ બરાબર છે, કે રાગ નથી તો જીવ છે એ શું? અહીંયા તો રાગ થાય છે ને જીવ છે, કે એ તારી ભૂલ છે. તું સિદ્ધનિયારે મેળવ નહીં, હરિયંતનિયારે મેળવ નહીં દેવગુ પર્યાયને, તો તને ખબર પડશે. હરિયંતના દેવગુ પર્યાયનિયારે મેળવ તો તને ખબર પડી જશે. આત્મા મિથ્યાત્વ રૂપે પરિણમતો જ નથી, પરિણમવું અશક્ય છે. કે આત્મા રાગરૂપે પરણમે છે અને રાગાથી પરિણામ જીવના છે, એક વ્યવહાર નહીં જૂઠો કથન કરે છે, એને તને સાચું લાગ્યું છે, એ તારી ભૂલ છે, એ અજ્ઞાન છે, એમ છે નહીં. માટે બંધનું સ્વલક્ષણ, બંધનું પોતાનું સ્વ એટલે પોતાનું લક્ષણ એટલે ચિહ્ન, બંધનું જીવનું લક્ષણ કહ્યું, હવે બંધનું લક્ષણ કહે છે. તો જીવનું લક્ષણ ચેતન કહ્યું, હવે આ બંધનું લક્ષણ કહે છે. બીજો પારો કેવું ફરીથી લેવું છે, ફરીથી જોવાનું. હવે આત્માનું પહેલેથી પારો આખો, આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે જાણવું ને દેખવું, એ આત્માનું લક્ષણ છે. નિગોદમાં હોય તો જાણવું દેખવું હોય, સાધક હોય તો જાણવું દેખવું હોય, અરિયંત હોય તો જાણવું દેખવું, ને સિદ્ધ પરમાત્મા થાય ત્યારે પણ જાણવું દેખવું, એનું લક્ષણ છે. પદાર્થનું લક્ષણ ત્રણેય કાળ હોય હોય ને હોય જ, લક્ષણ વિના લક્ષણામ પદાર્થ હોતો નથી. તો આત્માનું સ્વલક્ષણ, પોતાનું લક્ષણ ચૈતન્ય એટલે જાણવું ને દેખવું, એનું લક્ષણ છે. કારણ કે તે સમસ્ત એટલે બાકીના બીજા બધા સમસ્ત શ્રેષ્ઠ દ્રવ્યોથી, બધા બાકીના આત્મા સિવાય બાકીના બધા દ્રવ્યોથી અસાધારણ છે આ લક્ષણ. એટલે આત્મામાં જાણવું દેખવું છે અને પૂતગલમાં નથી. આત્મામાં જાણવું દેખવું છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ, એ પાંચે દ્રવ્યમાં જ્યાં જાણવું દેખવું ન હોય તે જીવ નથી, જેમાં જાણવું દેખવું ન હોય તે જીવ, આમાં જાણવું દેખવું નથી માટે આ જીવ નથી, અને રાગમાં જાણવું દેખવું નથી માટે તે જીવ, જીવ તો નથી પણ જીવના પરિણામ પણ. જીવના પરિણામ ક્યારે કહેવાય? કે જીવમાં જે હોય એના પરિણામમાં હોય ત્યારે જીવના પરિણામ કહેવાય. જીવમાં જે હોય એ જ જાતના પરિણામ હોય ત્યારે જીવના પરિણામ કહેવાય. આત્મામાં શક્તિ રૂપે જ્ઞાન દર્શન છે અને એની વ્યક્ત અવસ્થા પ્રગટ થાય છે, તો જાણવું દેખું થાય છે, તો જાણવું દેખું એ જીવના પરિણામ છે. પુણ્ય પાપના પરિણામે જીવના પરિણામ જ નથી, સુખ દુઃખના પરિણામે જીવના પરિણામ જ નથી. મોટી આવો ને આની કોરથી નરેન્દ્રભાઈ શું કહ્યું? અરે સાંભળે તો ખરા જીવ. હા મને કાલે વિચારે અહીંયા છે ને સાંભળવા. હા 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 આવી વાત કાન ઉપર આવે નહીં, નિર્ણય ક્યારે કરે. જગ્યા નો અભાવ છે ને એટલે બીજું કઈ શું કહ્યું પ્રભુ? એક વાર સાંભળ. હા 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 મોટી ભૂલ થાય છે. ભલે રાગાદી જીવનો સ્વભાવ નથી પણ જીવના પરિણામ તો છે ને. અહીંયા કહે છે કે જીવના પરિણામ જ નથી, મૂળમાં ભૂલ છે તારી. જીવને રાગાદી પરિણામ ન હોય, જ્ઞાનના પરિણામ હોય. શું કહ્યું? જીવને જ્ઞાનના પરિણામ હોય પણ રાગના પરિણામ ન હોય. આ ચેતન્ય ત્રણેયમાં વ્યાપે છે. જાણવું દેખવું દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં પ્રગટ છે. જાણવું દેખવું એનું પ્રગટ લક્ષણ છે, ઉપયોગ લક્ષણ એનું પ્રગટ છે. લક્ષણ દ્વારા એ લક્ષિત આત્મા થઈ શકે છે એમ. એ લક્ષણ ચૈતન્ય જાણવું દેખવું એ આત્માને પ્રસિદ્ધ કરે છે. આવી ગયા અગે પછે એનો એ નાશ કરે છે આખું જગત. એમ કે છે કે રાગાદી છે તે જીવના અશુદ્ધ પરિણામ છે, કે રાગાદી પરિણામ જીવના જ નથી, જ્ઞાનના પરિણામે જીવના પરિણામ છે. લે પણ શાસ્ત્રમાં છે ને કે એ બધું અસત્યાર્થ ને અભૂતાર્થ ને એનું કથન સંયોગનું જ્ઞાન કરે છે. સંયોગ છે, રાગનો સંયોગ, કર્મનો સંયોગ, શરીરનો સંયોગ, સંયોગને ક્યાં ના પડે છે? નિમિત્ત રૂપે છે, ઉપાદાન પણ નથી. ઉપાદાન આત્માનું તો ઉપાદાન એટલે સ્વશક્તિ, જેમાં જ્ઞાન અને દર્શન મય આત્મા છે. જ્ઞાન દર્શન મય ખરે ત્રિકાળી ગુણો એવો આત્મા છે. હવે ત્રિકાળી ગુણ છે શક્તિ રૂપે, એની વ્યક્તિ જાણવું દેખવું સમયે સમયે પ્રગટ થાય. પછી ભવ્ય હો અભવ્ય હો, વિગોદમાં હો કે સિદ્ધમાં પરમાત્મામાં, પણ જાણવું દેખવું થયા જ કરે છે. એ જાણવા દેખવાની શક્તિની વ્યક્તિ થવા માટે કર્મના ક્ષોભશ્રમની જરૂર નથી, ઉદયની તો અપેક્ષા નથી, પણ ક્ષોભશ્રમની જરૂર નથી. કેમ કે સ્વભાવને કર્મની હારે કઈ સંબંધ ન હોય. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ને ક્ષોભશ્રમ લાગુ પડે, ઉપયોગને લાગુ પડતો નથી. સામાન્ય ઉપયોગ છે. શું કહ્યું? આ આત્મા છે એનું સ્વલક્ષણ ચૈતન્ય છે. તે ચૈતન્ય બાકીના કોઈ પણ દ્રવ્યોમાં ચૈતન્ય લક્ષણ નથી, માટે તે આત્મા નથી, અનાત્મા છે. બસ કોઈની વાત સાંભળીશ માં, અમે તને કહીએ છીએ એ વાત સત્ય છે, અજ્ઞાનીની વાત સાંભળીશ માં. અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી, ચૈતન્ય લક્ષણ આત્મા સિવાય બીજા દ્રવ્યોમાં નથી. તે ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન એટલે જાણવા દેખવાની પ્રક્રિયા, જે પ્રગટ છે લક્ષણ, તે પ્રવર્તનું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે. પ્રવર્તનું થકું એટલે ચૈતન્ય લક્ષણ રહેતું થકું, પર્યાયને એટલે ગુણમાં વ્યાપીને ફેલાઈને પસરીને પ્રવર્તે છે, રહે છે. રહેતું થકું રહે છે, ગુણોમાં રહેતું થકું રહે છે, અને પર્યાયોમાં ગ્રહણ કરીને નિવૃત્તે છે. આવશે. ગુણો છે અનંત આત્માના, એ અનંત ગુણોમાં ચૈતન્ય છે. ચૈતન્ય બધા ગુણોને ચૈતન્ય કહેવાય. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ વિભુક્ત જેટલા જેટલા આત્મામાં ગુણો છે, અનંત ત્રિકાળિક ગુણો, એ ગુણોમાં ચૈતન્ય વ્યાપે છે. ક્યાંય એમાં જડપણું નથી. એ બધું ચૈતન્યમય આત્મા છે. એક વાત, તે પ્રવર્તું થતું એટલે રહેતું થતું, પ્ર વિશેષે વર્તતું થતું, નિવૃત્તું થતું નહીં, પ્ર વર્તતું થતું, પ્ર વિશેષે કરીને વર્તતું રહેતું થતું, રહેતું થતું રહે તે રહે છે, પ્રવર્તે છે, પ્રવર્તું થતું પ્રવર્તે છે એમ લેવું, રહેતું થતું રહે છે. શેમાં? ચૈતન્ય લક્ષણ જે જે પર્યાયને વ્યાપીને એટલે ગુણોને ગુણમાં એ વ્યાપે છે. એ ગુણની વાત કરી. અને નિવૃત્તું થતું શું નિવર્તે છે? ચૈતન્ય. ચૈતન્ય જે ઉપયોગ છે એ નિવર્તી જાય છે. એ નિવર્તું થતું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, શ્રદ્ધાની પર્યાયને જાણીને, ચારિત્રની પર્યાયને જાણીને, ગ્રહણ કરીને જાણીને નિવર્તે છે. એ પર્યાયના ભેદને જાણીને નિવર્તી જાય છે. કેમ કે પર્યાય નિવર્તે છે એટલે ઉપયોગ પણ નિવર્તે છે. અને ગુણો એનો વ્યય થતો નથી. ગુણો તો છે ને છે, ને પર્યાય તો નિવૃત્તે છે. તો પર્યાય નિવૃત્તે છે તો એને જાણીને નિવૃત્તે છે. સમ્યક દર્શનની પર્યાયને જ્ઞાન જાણીને નિવૃત્તે છે. કેમ કે સમ્યક દર્શનની પર્યાય પોતે નિવૃત્તિ જાય છે. એને જાણીને જે પર્યાય નિવર્તે છે એનો વિષય નિવર્તી જાય છે. તો વિષય કરનારું જ્ઞાન પણ નિવર્તી જાય છે. બીજા સમયે શ્રદ્ધાની પર્યાયને જ્ઞાન વિષય કરે છે. તો બીજા સમયે પ્રવર્તન એને ગ્રહણ કરતો નિવર્તે છે, એને જાણે છે, જાણીને નિવર્તે છે. જાણતું જાય છે, નિવર્તે જાય, જાણતું જાય, નિવર્તે જાય. એમ આનંદની પર્યાય એને જાણતું જાય, નિવૃત્તે જાણે ને નિવૃત્તે જાણે ને નિવૃત્તે, જાણ્યા વિના નિવૃત્તિ નથી થતી એની. એ જ્ઞાન દરેક પર્યાયને જાણીને નિવૃત્તે છે. એમ નિવૃત્તું ઈ એનો સ્વભાવ છે પર્યાયનો. પણ ઈ અનિત્ય પર્યાયને જાણીને નિવૃત્તે, જાણ્યા વિના એ જ્ઞાનનો પર્યાય નિવૃત્તો નથી. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં બધામાં ચૈતન્ય જ્ઞાન વ્યાપેલું છે. માટે આત્માનો જ્ઞાન સ્વભાવ છે ને જ્ઞાન સ્વભાવ વાળી આત્માને જાણો. આખા પ્રમાણના દ્રવ્યથી વાત કરી. દ્રવ્યને જાણે છે, દ્રવ્યને જાણે છે ત્યાં દ્રવ્ય નિવૃત્તું નથી એટલે જાણતું નિવૃત્તું નથી. અને પર્યાયને જાણીને પર્યાય નિવર્તે છે એટલે એ નિવૃત્તિ જાય. દ્રવ્ય જો નિવર્તું હોય તો પર્યાય નિવર્તે. પણ દ્રવ્ય છે એમ જાણ્યા જ કરે, કન્ટિન્યુ જાણ્યા કરે ધારાવાહિક. અને ઓલી પર્યાયને જાણીને પર્યાય નિવર્તે છે એટલે તે પ્રકારનું જ્ઞેય થતું હતું જ્ઞાનમાં. તો જ્ઞેયનો વ્યય થયો તો જ્ઞાનનો વ્યય થઈ જાય. બીજા સમયે બીજું જ્ઞેય પોતાનું અગનમાં પર્યાયને જ્ઞેય ગાય વાત ચાલે. અહીં બહારના જ્ઞેયની વાત નથી, પર્યાયને એમ આવ્યું. જો જે જે પર્યાયને ગ્રહણ કરીને અને નિવર્તું થતું, નિવર્તતું થતું એમાં પ્રવર્તું થતું રહેતું થતું આમાં નિવર્તું થતું ચૈતન્ય લક્ષણ. જે જે પર્યાયને ગ્રહણ કરીને એટલે જાણીને, જાણીને નિવર્તે છે, જાણ્યા વિના નિવર્તું થતું નથી. શું કહ્યું? આનંદની પર્યાયને જાણીને જ્ઞાન નિવર્તે છે. આનંદની પર્યાયને પ્રસિદ્ધ કરીને જ્ઞાન નિવૃત્તે છે. આનંદની પર્યાયને પ્રસિદ્ધ કરવાની શક્તિ ચૈતન્યમાં છે, શ્રદ્ધામાં નથી. કોઈ પણ પર્યાયને જાણવાની શક્તિ એ હોય તો જ્ઞાનમાં છે. અને પર્યાયનો વ્યય થાય છે તો એ જાણીને જ્ઞાનની પર્યાયનો પણ વ્યય થાય છે. કેમ કે એ જ્ઞાનની પર્યાય જેને જાણે છે એ વ્યય સ્વરૂપે છે પર્યાય. તો પર્યાય વ્યય થાય છે તો જાણીને વ્યય થાય છે, અને બીજી સમયે બીજી પર્યાયથી ઉત્પાદ વ્યયને જાણતું ને જાણીને નિવૃત્તું, ઉત્પાદ વ્યયને જાણતું ને જાણીને નિવૃત્તું થતું નિવૃત્તે છે. પર્યાયને ગ્રહણ કરીને એટલે જાણીને નિવૃત્તે છે, વ્યય થઈ જાય છે. તે સમર્થ જાણતી હોય વ્યય હોતી હૈ અને જાણન ક્રિયા ભી વ્યય હોતી હૈ. દોનોં કા ઉત્પાદ હોતા હૈ. ચારિત્ર નો એ વિતરાગી પર્યાય છે એને જાણીને, કેમ કે વિતરાગી પર્યાય પણ વ્યય થાય છે અને એને જાણનારું જ્ઞાન પણ, એટલો જ એક સમય પૂરતો જ્ઞેય જ્ઞાયક નો સંબંધ છે. ત્રિકાળી હારે કાયમ નો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે અને પર્યાય ની હારે સમયવર્તી જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. દિલક ખ્યાલ આવ્યો? જ્ઞાન તો નિવૃત્તો નથી, એવો જ્ઞાયક દ્રવ્ય ની સાથે કાયમ નો સંબંધ છે અને પર્યાય ઉત્પાદ થાય છે એની હારે ક્ષણિક જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થાય છે. એક ન્યારે ત્રિકાળ ને એક ન્યારે ક્ષણિક, એમ ખ્યાજ કરે છે સાદી અનંત કા અથવા અનાદિ અનંત કા એક અપેક્ષા જાણ્યા જ કરે છે. જ્ઞાનનો ધર્મ જાણવાનો છે. જો પર્યાયને કરવું એમ લીધું નથી, ગ્રહણ કરીને નિવર્તે છે, એને ઉત્પન્ન કરીને નિવર્તે છે, એવો શબ્દ નથી. કેમ કે જ્ઞાનમાં ઉત્પન્ન કરવું એ સ્વભાવ નથી, જાણવું જ સ્વભાવ છે, કરતા સ્વભાવ જ્ઞાનમાં નથી. માટે ગ્રહણ કરીને, ગ્રહણ કરીને એટલે જાણીને નિવૃત્તે છે. ગ્રહવું એટલે જાણવું. મોક્ષમાર્ગ પ્રકાશ કરતા અર્થ કર્યો છે, ગ્રહવું એટલે જાણવું. ગ્રહણ કરવું એટલે જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાયને ગ્રહણ નથી કરતી, ચારિત્રની પર્યાયને ગ્રહણ નથી કરતી. અહીંયા તો એટલું જ લીધું છે, અહીંયા રાગને જાણીને નિવૃત્તિ છે, એ જ્ઞાનનું લક્ષણ નથી, સૂક્ષ્મ છે. અહીંયા રાગને જાણી અને નિવૃત્તે છે એ નથી. અહીં બહારની ગાથા ન લેવી, અહીંયા તો આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, એ પોતાને ગુણોને પ્રવર્તો થતું પ્રવર્તે છે ચેતન લક્ષણ, અને એની જે પર્યાયો થાય એને જાણીને નિવૃત્તે છે. અહીંયા રાગને જ્ઞાન જાણે છે એ પણ લીધું નથી, કેમ કે દ્રવ્ય ગુણ પર્યાયમાં ત્રણેયમાં ચેતન લીધું લક્ષણ, દ્રવ્ય ગુણમાં ચેતન ને પર્યાયમાં રાગ એમ છે જ નહીં. રાગ તો ભિન્ન પાડો છે, રાગ તો જીવનું લક્ષણ નથી, રાગ જીવનું પર્યાય લક્ષણ નથી એમ કે છે. શું કહ્યું? રાગાદી છે એ આત્માનું પર્યાય રૂપે લક્ષણ નથી, કેમ કે તો દોષ આવે અવ્યાપ્તિ નામનો. તો રાગ સંસાર અવસ્થામાં હોય તો સિદ્ધ અવસ્થામાં તો નથી, માટે રાગાદી જીવનું લક્ષણ નથી. એક વાત. બીજું, જીવનું લક્ષણ ચૈતન્ય છે અને રાગનું લક્ષણ અચેતન છે, તો પછી રાગ જીવના પરિણામ ક્યાંથી હોય? સમજાય છે? એકદમ ભેદ જ્ઞાનની વાત છે, સમ્યક દર્શન થઈ જાય એવી વાત છે. રાગાદી જીવના પરિણામ જ નથી, પણ શાસ્ત્રોના શાસ્ત્રો ભર્યા છે ને, એ બધા અભૂતાર્થ અસત્યાર્થ નીના કથન છે. પાણી ઊના થાય છે પછી ઠરે છે કે ઊનું થાય છે પાણી જ નથી, શીતળ છે તે પાણી છે, ઊંડું થાય છે લક્ષણ, એનું નથી પાણી નું અગ્નિ નું લક્ષણ છે. એમ રાગ જીવ તો નથી, જીવ દ્રવ્ય નું લક્ષણ નથી, જીવના કોઈ ગુણ નું લક્ષણ નથી, અને જીવની કોઈ પર્યાય નું લક્ષણ પણ નથી રાગ. એ તો જુદું પાનું છે. બંધને બંધ અને આત્મા બેને જુદા કેવી રીતે પડી શકાય? કે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞા વડે જુદું પાડે. જ્યારે રાગ જીવની પર્યાય, જીવની પર્યાય ધારે રાખે તો ભેદજ્ઞાન ક્યાં થયું? એ તો એનું એર્યું. અહીંયા તો રાગ જીવના પરિણામ છે, એવી જે એકત્વ બુદ્ધિ રૂપ ભ્રાંતિ થઈ છે, એના નાશ નો તો ઉપાય ચાલે છે. રાગ જીવના પરિણામ છે એ તો અનાધિકારથી માને છે, એને કહે છે કે રાગ જીવના પરિણામ નથી, જ્ઞાન જીવના પરિણામ છે એમ કહે છે. અનંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી અને જે આત્માને જાણે છે મોક્ષે થાય છે. એ લઈ લીધી કોઈ વાત સમજી ને. ચેતન ચૈતન્ય ચિત્ત વિવર્તન તીન શબ્દો આલ્યા હે, એ વાત આ છે. તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાય આત્મા છે. જો સમસ્ત સહવર્તી એટલે ગુણો અને ક્રમવર્તી પર્યાયો તે આત્મા છે, એટલે રાગ નહીં. રાગની વાત નથી અહીંયા, અહીંયા ચૈતન્ય આત્માની વાત ચાલે છે. ઓહો હો, મિથ્યાત્વના પરિણામ જીવની પર્યાયમાં મિથ્યાત્વ થતું નથી. જીવની પર્યાયમાં જે મિથ્યાત્વ થયું એનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માનું છે, આત્માને જાણે છે. એ જ્ઞાનની પર્યાય આત્મા છે, બાકી મિથ્યાત્વની પર્યાય આત્મા નથી. મિથ્યાત્વની પર્યાય આત્મા તો નથી, ભાઈ જ્ઞાનનું જ્ઞેય નથી. રાગ છે એ જ્ઞાન નું જ્ઞેય નથી, એ ઉત્પાદન છે. અનંત ગુણ એનો ઉત્પાદન ત્યાં જ કરે છે. રાગ ની તારે ક્યાં જરૂર છે? અનંત ગુણો છે, અનંત ગુણો નો અગુર લઘુ ગુણ ની પર્યાય લ્યો, ઉત્પાદન થાય છે કે નહીં? એ ઉત્પાદન જાણતું ગ્રહણ કરી નિવૃત્તે છે. લે તારે પર્યાય જોઈ છે ને, કે કઈ પર્યાય ને જાણે છે જ્ઞાન? કે અગુર લઘુ ગુણ ની પર્યાય. લે અસ્તિત્વ ની પર્યાય, વસ્તુત્વ ની પર્યાય, લે બધી પર્યાય હોય, અનંત પર્યાય પ્રગટ થાય છે. એને જાણતું જ્ઞાન નિવૃત્તે છે, જાણીને નિવૃત્તે છે, જાણીને નિવૃત્તે છે. સામાન્ય ગુણ ની વિશેષ પર્યાય અને વિશેષ ગુણો ની પણ વિશેષ પર્યાય. રાગ તો પૂતગલ ના પરિણામ છે. જા ભાગી જા. એનાથી તો ભેદ જ્ઞાન કરાવ્યું છે. આ તો સમય સાચ્યો કે રાગ જીવના પરિણામ નથી, તો જીવ સ્વચ્છંદી થશે, સમ્યકદર્શી થશે. શું કે જ્ઞાનીઓ શું કહે છે? કે રાગ જીવના પરિણામ નથી એમ જો તો માનીશ તો સ્વચ્છંદી નહીં થાય પણ સમ્યકદર્શી થઈ જાય. કેમ કે જે બીજાના પરિણામ છે એને તું જીવના પરિણામ માનવા માંડો, એટલે એમાં કરતા બધી તારી થઈ ગઈ. અહીંયા તો કે છે કે નિવૃત્ત તો કોણ નિવૃત્તે છે, પણ જાણે છે કોને? કે અગુર લઘુ ઉપરની પર્યાય, અસ્તિત્વ, વસ્તુત્વ, અનંત અનંત ગુણ, એના પર્યાયોને એના ઉત્પાદ વ્યયને જાણતું નિવૃત્તે છે. તે ક્ષણિક ને જ્ઞાયક શમન છે, અને દ્રવ્યને જાણતું રહેતું થતું રહે છે તે ત્રિકાળ જ્ઞાતા જ્ઞાય શમન છે. એની આરે જ્ઞાનની પર્યાય. આહા, અહીંયા રાગ તો જ્ઞેય થતું જ નથી. કેમ કે રાગાદી તે જીવના પરિણામ નથી લેવા. જીવના પરિણામ માની બેઠો છો, એ તો જુદી ચીજ છે, ઉદગમના પરિણામ છે, કર્મ કૃત છે. બાબા તે સમસ્ત જો પર્યાયને ગ્રહણ કરીને જાણીને, પર્યાય એટલે બધી અનંત ગુણ અને પર્યાય ગુરુ લઘુ ગુણ આજ લેવી. રાગ ને જાણેલો પ્રિજ્ઞાન છે એ બીજી વાત છે, એ વાત બીજી છે, આપણે રહેવા દેતો. પર્યાય ને ગ્રહણ કરી નિવૃત્તે છે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે. અહીંયા ચૈતન્ય જેટલી ગુણ દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે ને એટલા ભાગની આત્મા કેવો છે? જેટલા ભાગમાં દ્રવ્ય ઉપર્યાય હોય, ચૈતન્ય વ્યાપે દ્રવ્ય ઉપર્યાયમાં, એટલા ભાગને આત્મા કહેવાય. જેટલા ભાગમાં પીળાશ વ્યાપે, સોનાના દ્રવ્ય ગુણ અને પર્યાય જેટલા ભાગમાં પીળાશ વ્યાપે તેને સોનું કહેવામાં આવે, એમ જેટલા ભાગમાં શીતળતા વ્યાપે તેને પાણી કહેવામાં, અથવા જેટલા ભાગમાં સ્વચ્છતા વ્યાપે પાણી દ્રવ્ય પર્યાય એને અમે પાણી કહીએ છીએ. મલિન પર્યાયને અમે પાણીની પર્યાય કહેતા નથી. તો પણ બધા વાતો કરે છે ને, ક્યાંથી સાંભળી વાત? કે ખોટી વાત છે, જા મલિનતા માટીની પર્યાય છે. કેજે જેને કેવું એને, કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, લે એ માટીની પર્યાય છે, પાણીની પર્યાય. સર્વજ્ઞનું નામ લઈને કેજે, કોઈ ખબર ન હશે તો એનું કામ થઈ જશે. એટલી ભ્રાંતિ થઈ છે રાગને જીવનું પરિણામ માની, અને એનાથી પાછો ધર્મ થાય, એ પુણથી ધર્મ થાય. હવે પુણ્યના પરિણામ જ આત્માના નથી, પછી ધર્મ કેમથી થાય? એ તો જડ અચેતન છે. તે સમસ્ત સહવર્તી ગુણો અને ક્રમવર્તી એટલે પર્યાયો, કેના? આત્માના પર્યાયો, ઉદગલના પર્યાયની વાત નથી. તે આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. અર્થાત જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ જ્ઞાન વ્યાપે છે, ફેલાય છે. આ રાગમાં જ્ઞાન ફેલાતું નથી, કર્મ ને રોકર્મમાં ફેલાતું નથી. વસ્તુની શક્તિ પોતાની મર્યાદાને છોડીને શક્તિ બહાર જતી નથી. ઉપાદાન શક્તિ પોતાની મર્યાદાને છોડી અને નિમિત્તમાં જતી નથી, સંયોગમાં જતી નથી. એમાં કહ્યું તું નાસિક, આપણે કહ્યું તું યાદ કહ્યું બહાર ન જાય, કહ્યું તું એમ. જ્ઞાન શક્તિ પદાર્થની શક્તિ, જ્ઞાન શક્તિ એ પદાર્થના દ્રવ્ય ગુણ અને પર્યાયથી બહાર ન જાય, એ પદાર્થ માં જ રહે ત્રણે કાળ. જ્ઞાન દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપેલું છે, એ દેહમાં જતું નથી. દેહમાં જાય તો એ જીવ અજીવપણાને પામે, તો છ દ્રવ્ય બદલે પાંચ થઈ જાય, તો એમ તો બનતું. જ્ઞાન આત્માથી અનન્ય છે અને રાગથી અન્ય છે. રાગની પર્યાયથી જ્ઞાનની પર્યાય અન્ય છે, એને જ્ઞાનની પર્યાય દ્રવ્યથી અનન્ય છે. જ્ઞાનની પર્યાયથી પણ અન્ય છે અને જ્ઞાનની પર્યાય દ્રવ્યથી અનન્ય છે, તેથી રાગથી આત્મા અન્ય છે, સ્થિત થઈ જાય છે. હવે આમાં કઈક બુદ્ધિ દોડાવી પડે, અને ઓમાં તો કઈ નહીં. આ કઈક જાત્રા કરી ના ફલાણું આમ કર્યું, ધર્મ થઈ ગયો. હવે ધર્મ ભાઈ, ધર્મ નથી ભાઈ, શુદ્ધ ભાવ છે. પૂતગલના પરિણામ આવે છે એને જ્ઞાન જાણે છે, એને સકાલે પૂતગલ પરિણમે છે રાગ રૂપે, આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. આત્મા જ્ઞાન રૂપે જાણવા રૂપે પરિણમે છે અને પૂતગલ રાગ રૂપે પરિણમે છે. આ રાગ રૂપે પરિણમન થયું એમ જ્ઞાન જાણે છે. ખરેખર તો જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે, એને પણ જાણતો નથી. એને જાણે કે હું અશ્વત ભૂતવાર છે, ભાગી જા. બહુ વાત અલૌકિક, સર્વજ્ઞ ભગવાનની વાત. લક્ષણ અર્થાત જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે ફેલાય પસરે છે, તે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. દૂધનું સફેદપણું અને દૂધનું ચીકાશપણું પાણી ભેરસેડ ભલે કર્યું હોય, પણ દૂધ પોતાના ભાવને છોડી અને પાણીમાં જાય નહીં, તો બધા ધંધો કરે ખોટો. પણ જ્યાં ઓલા મશીનમાં નાખે પાણી જુદું પડી જાય, દૂધ જુદું પડી જાય, એવા નક્કી થાય છે કે દૂધના દ્રવ્ય ગુણ પર્યાય પાણીના પર્યાયમાં જતો નથી. ન્યા આ પાડે ના પાડે, બોલો આવી ગયા. જે જે ગુણ પર્યાયોમાં જે ગુણ પર્યાયોમાં ચેતન લક્ષણ વ્યાપે પોતાના ગુણોમાં ને પોતાના પરિણામમાં તે સમસ્ત ગુણ અને પર્યાયો આત્મા છે એમ જાણવું. કારણ કે આત્મા તે જ એક લક્ષણથી એટલે ચૈતન્ય લક્ષણથી લક્ષગત થાય છે, જણાય છે, ઓળખાય છે, અનુભવમાં આવે છે. અર્થાત ચૈતન્ય લક્ષણથી જ ઓળખાય છે આત્મા. વળી સમસ્ત સહવર્તી એટલે ગુણો સાથે રહેતા અને ક્રમવર્તી એટલે એક એક સમયની પર્યાય પ્રગટ થઈને નાશ થાય છે એને પર્યાય ક્રમવર્તી કહેવાય. અનંત પર્યાયો સાથે એ બધાને પર્યાયો કહેવાય. ગુણને ગુણ ભેદને પર્યાય કહેવાય અને પર્યાયને પણ પર્યાય કહેવાય. અનંત પર્યાયો સાથે એટલે અનંત ગુણો અને પરિણામો સાથે ચૈતન્યનો અવિનાભાવ પણ હોવાથી એટલે જ્યાં જ્યાં ચેતન ત્યાં ત્યાં ગુણ પર્યાય રહે, જ્યાં ત્યાં ગુણ પર્યાય આત્મા ત્યાં ત્યાં ચેતન એક હોય ત્યાં બીજું હોય હોય ને હોય જ એને અવિના ભાવ પણ કહેવામાં આવે છે. હોવાથી ચિન્હ માત્ર જ આત્મા છે એટલે આ ચિન્હ માત્રને મેં આત્મા કહ્યું. હવે જ કરીને દ્રવ્ય ગુણ અને પર્યાય ત્યાં વિસ્તારથી વાત કરી ચિન્હ માત્ર જ આત્મા એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિશે કહ્યું. હવે બંધના સ્વલક્ષણ વિશે સાંભળો. એમ કહે છે રાગનું લક્ષણ, બંધનું લક્ષણ રાગ. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે કે મોક્ષ અધિકાર છે ને તો બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે માટે બંધ લીધો. પણ ત્યાં શરૂઆત છે એટલે મિથ્યાત્વ એ પણ બંધ છે અને સમ્યક દર્શન એ મોક્ષ છે. સમ્યક દર્શનની પ્રજ્ઞા પર્યાય પ્રગટ થાય તેને મુક્ત પર્યાય કહેવાય અને એની પહેલા મિથ્યાત્વની પર્યાય જે હોય એને બંધ પર્યાય કહેવાય. તો બંધનું સ્વલક્ષણ એટલે બંધનું પોતાનું લક્ષણ તો આત્મદ્રવ્યથી એટલે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માથી અસાધારણ એટલે જુદું એવા રાગાદી છે. બંધનું લક્ષણ એ હંમેશા ભિન્નપણે જણાય છે. તો કે છે કે અમને ભિન્નપણે જણાતું નથી તો તારું અજ્ઞાન છે. એ તો તારું અજ્ઞાન છે. અજ્ઞાન ટાળવા માટે તો ગાથા છે. તને ભિન્ન જણાશે ત્યારે તને સમ્યક દર્શન થશે. રાગ આત્માના પર્યાય છે. રાગ આત્માનો પર્યાય ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. જ્ઞાનનો પર્યાય, જ્ઞાનની પર્યાય, જાણવા દેખવાની પર્યાય એ આત્માના પરિણામ છે. તો એને સમ્યક દર્શન થવાનો હજી અવકાશ છે. હજી અવકાશ છે એટલે જે પડતો નથી. એ પર્યાય જ્યારે દ્રવ્યને પ્રસિદ્ધ કરે ત્યારે સમ્યક દર્શન થાય એમ. પણ એટલું લે ને કે આત્મામાં પર્યાય થાય તો જાણવાની પર્યાય થાય. રાગની પર્યાય થતી નથી અને સુખ દુઃખની પર્યાય રવિદ્ર ભયા રાગની પર્યાય તો ન થાય પણ સુખ દુઃખ તો વેદાય છે ને નહી. એ પર્યાય આત્માને નહી નહી ચૈતન લક્ષણ નહી હૈ. ઇસલિયે વો પરિણામ આત્મા કા અને જિસકો એ આત્મા કા પરિણામ લગતા હૈ વો તો અજ્ઞાની. વો જ્ઞાની નહી હૈ. ઓર અજ્ઞાની કો જૈસે લગે એસા હૈ હી નહી. જો અજ્ઞાની કો જૈસા લગે એસા હો તો સમ્યક દર્શન હોના ચાહીએ. તો એસા હૈ નહી. જ્ઞાની કો જૈસા લગતા હૈ એસા હૈ નહી. વિચાર કા વિષય નહી. ઓહો આ તો કોઈ સમયસાર છે. જીવની પર્યાય નથી રાગ એમાં એક છે. રાગાદી પર્યાય છે, જીવની પર્યાય નથી. જ્ઞાનની જાણવા દેખવાની પર્યાય છે તે જીવની છે. જ્ઞાન ગુણ તો જીવનો ગુણ છે અને ગુણી પણ જીવ છે. પણ ગુણીનું ગુણનું અને વિશેષ કર્તવ્ય જે જાણવું દેખવું એ પરિણામ આત્માના છે, આત્માની જાતના છે. આત્મા આશ્રિત થાય છે, આત્મા અભેદ થાય છે, આત્માને પ્રસિદ્ધ કરે છે. અને રાગાદી પરિણામ તો જીવના પર્યાય નથી, પર્યાયમાંથી કાઢી નાખવાય. કેમ કે દ્રવ્યમાં તો રાગ નથી, પણ ઉપયોગમાં પણ, ઉપયોગમાં ઉપયોગ છે પણ કોઈ ક્રોધાદી ભાવ ઉપયોગમાં નથી. એ વાત આ કરી છે, ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદીમાં છે. ક્રોધ ક્રોધમય જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં, ક્રોધ નહીં ઉપયોગમાં. એટલે ક્રોધનો પર્યાય, રાગનો પર્યાય ઉપયોગમાં એટલે જાનન ક્રિયામાં નથી. ઉપયોગમાં એટલે જાનન ક્રિયામાં, અને ક્રોધની ક્રિયામાં ઉપયોગ નથી એટલે આત્મદ્રવ્ય નથી, જ્ઞાયક. રાગની ક્રિયામાં જ્ઞાયક નથી અને ઉપયોગની ક્રિયામાં ક્રોધ નથી. કે રાગ છે એ જીવના પરિણામ નથી એમ કેશો તો જીવ સ્વચંદી થઈ જશે અને સંવેદનશીલ થઈ જશે લે. અને રાગ જીવના પરિણામ છે એનું નામ જ સ્વચંદ છે, મિથ્યાત્વનું નામ સ્વચંદ છે. હવે બીજું શું છે? વ્યવહારના પક્ષવાળા બધા અનાદિથી બે મત પ્રવર્તે છે. એક કે છે કે રાગ જીવના પરિણામ, એક કે છે કે રાગ જીવના પરિણામ, બે મત પ્રવર્તે છે અનાદિનો. ચોથા કાળમાં, પાંચમા કાળમાં, અનાદિ કાળમાં બે મત પ્રવર્તે છે. એક કહે છે કે રાગ દ્વેષ મોહ જીવના પરિણામ, એક કહે છે કે રાગ દ્વેષ મોહ જીવના પરિણામ નથી, જ્ઞાન છે તે જીવના પરિણામ. આવા મતભેદો ચાલ્યા કરે છે. બોલો, અનાદિ કાળ બે મત પ્રવર્તે છે, બે મત છે. તેથી તો જ્ઞાની ને અજ્ઞાની બે ભાગલા પડી ગયા. બસ તેઓ સદાય, તેઓ એટલે રાગાદી, સદાય એટલે હંમેશા ત્રણેકાવ ચૈત્ય ચમત્કારથી ભિન્નપણે જણાય છે. અભિન્નપણે નથી જણાતા કે સાહેબ કથન ચિત્યો. જો ભિન્નપણે કહેશો તો એકાંતિક છે. માટે કથન ચિત અભિન્ન કયો તો તમારો યુ ને અમારો
સમન્વય,
આપણે સમન્વય કરી નાખો ને. સર્વથા ભિન્ન કયો છો રાગને, એને બદલે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. અમે અમારી વાત થોડી 50% રાખો કથનચિત અભિન્ન. કે જળ અને ચેતન કદાચિત કથનચિત અભિન્નપણું લાગુ પડતો નથી. ચૈતનના પરિણામ સાથે ચેતન નું કથનચિત અભિન્નપણું લાગુ પડે, પણ જળ અભિન્ન થઈ શકે નહી. આહા, કે સાપ સાકર ને અભિન્ન કથનચિત અભિન્ન કયો ને, કે સાકર ને અફીણ કથનચિત અભિન્ન ન કહેવાય. સાકર ને સાકર ના પરિણામ મીઠા એને કથનચિત અભિન્ન કહેવાય. આ તો વિષકુંભ છે રાગ, તો ઝેર નો ઘડો છે એ અમૃતમય આત્મા. અને આ ઝેર પુણ્ય નું તત્વ, પુણ્ય તત્વ ઝેર હો ભયા, આ વિષકુંભ કહા થા ને, ઝેર કા ઘડા હે, ઓર ઝેર કા ઘડા ઓર અમૃત કા ઘડા. થોડા કથનચિત અભિન્ન કહો કે અમૃત સે ઝેર તદ્દન સર્વથા ભિન્ન હે, દ્રવ્ય સે ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી ભિન્ન, ભાવ થી પ્રદેશ ભિન્ન હે ઉસકા. સુન તો સહી, વસ્તુ દુસરી હે. મારી કથન પડે એવું તેઓ સદાય ચેતન ચમત્કાર થી ભિન્ન પણ એ પ્રતિભાસે છે. વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં એટલે ગુણ પર્યાયોમાં વ્યાપતું, ફેલાતું, પસરતું પ્રતિભાસે એટલે જણાય છે, તેટલા જ રાગાદી પ્રતિભાસતા નથી. રાગ દ્રવ્યગુણ પર્યાયમાં પ્રતિભાસે છે એમ જાણવામાં આવતું નથી. જેટલું ચૈતન્ય દ્રવ્યગુણ પર્યાયમાં પ્રતિભાસે છે એમ તો જણાય છે, પણ રાગ પણ પ્રતિભાસે છે અંદરમાં આવે છે એમ કે નહીં. કારણ કે રાગાદિક વિના પણ, રાગથી રહિત પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. રાગ ન હોય તો પણ ચૈતન્યનો અનુભવ થઈ શકે છે. આ એને રાગની અપેક્ષા નથી. અર્થાત રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે. વળી જે આગળ વળી થોડો વિષય બદલાવે છે. આત્માના પરિણામ, રાગના પરિણામ અને ઉપયોગના પરિણામ. રાગાદિક નું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે. ચૈતન્ય માં નહીં, ચૈતન્ય સાથે. સોનું સોનું પીળાશપણે ઉપજે છે ને ચાંદી ધોળાપણે ઉપજે છે. એક પિંડ છે, એક પિંડ વખતે ચાંદી સફેદ રૂપે ઉપજે છે અને સોનું પિંડમાં ને પિંડમાં પીળાશ રૂપે ઉપજે છે. એક પિંડ હોય ત્યારે પણ સોનું સફેદ રૂપે નથી અને ચાંદી પીળાશપણે ઉપજતી. એમ કહે છે કે ભગવાન આત્મા ને રાગનો સંયોગ સંબંધ અનાદિનો ભલે હો તો પણ સાથે ઉપજતું હોવા છતાં પણ ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે. જો ઉપયોગ ઉત્પન્ન ન થતો હોય તો જડ હોય અને રાગ ઉત્પન્ન ન થતો હોય તો અત્યારે સિદ્ધ હોત. સમજાણ માટે ઉપજે છે બે એક સાથે ભલે. રાગાદિક નું ચૈતન્ય સાથે જ સહવર્તી, સાથે એટલે એમાં નહીં, સાથે સાથે. આમ આ બે અંગલી સાથે સાથે છે પણ એકમાં બીજાનો અભાવ છે જયારે બે સ્થિત થાય. એમ આત્મા અને રાગ બેનો પરસ્પર અભાવ છે માટે બે તત્વ સ્થિત થાય છે. એમ રાગાદિક નું ચૈતન્ય સાથે ઉપજવું થાય છે, ઉત્પાદ થાય છે. તે અહીં બેનું ઉપજવું લીધું છે. ઉપયોગ પણ પ્રગટ થાય છે અને રાગ પણ પ્રગટ થાય છે. પર નહીં પણે, જીવના પર્યાય પણે નહીં. ફરી ફરીને કેવાથી દંડ થાય બાકી ઘડીક માસ. રાગાદિક નું ચૈતન્ય સાથે જ ઉપજું થાય છે. તે ભલે બે સાથે સાથે ઉપજે થાય તો પણ એનો સંબંધ કેવો છે કે ચેત્ય ચેતક ભાવની જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે છે. એક જ્ઞેય છે ને બીજું જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ્ઞેયો જણાય ને જ્ઞાન જ્ઞેયને જાણે એટલો બેનો નિકટવર્તી સંબંધ હોય તો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. પણ એ બેનો તાદાત્મ સંબંધ, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. જ્ઞાતા જ્ઞેય સંબંધ કહો તો કહો થોડીક વાર માટે. એમ ચૈતન્ય કે છે રાગાદી નું જે ઉપજ તે ચેતી ચેતક ભાવની અતિ નિકટતાને લીધે છે. નજદીકતા અતિ નિકટતા એ બે તત્વને ભિન્ન ભિન્ન બતાવે છે. નિકટવર્તી છે, એક ભાવવર્તી નથી. એક દ્રવ્યપણાને લીધે નહીં. લ્યો ચોખ્ખું કરી નાખ્યું. એક જ દ્રવ્યમાં ઉપયોગ પણ પ્રગટ થાય, જ્ઞાન પણ પ્રગટ થાય અને એ જ દ્રવ્યમાં રાગ પણ પ્રગટ થાય એમ છે નહીં. કેટલું ચોખ્ખું ભીનું. એક દ્રવ્ય છે આત્મદ્રવ્ય, એમાં જ્ઞાન પ્રગટ થાય છે. પણ એમાં જ્ઞાને પ્રગટ થાય સંસારી હોય ત્યાં સુધી જ્ઞાન પણ પ્રગટ થાય અને રાગ પણ પ્રગટ થાય એમ છે નહીં. રાગ જુદા દ્રવ્યમાં પ્રગટ થાય છે અને જ્ઞાન આત્મદ્રવ્યમાં પ્રગટ થાય છે. એ બે અત્યંત નિકટ છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, જુદા પણ બતાવે છે. એકમેક પણ બતાવતું